તારીખ 16/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 386 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 325
પ્રશ્ન 386 સર્વજ્ઞે જીવું જોયું હશે તેવું થશે એમ કોઈ કહે તો ગુરુદેવ સાથે એમ પણ કહેતા કે તે સર્વજ્ઞની સત્તાનો પ્રથમ સ્વીકાર કર્યો છે તો એમાં એટલે એ પ્રશ્નમાં ગુરુદેવના એ પ્રશ્નમાં શ્વાસે રહેલો છે એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. ફરીને પ્રશ્નને સમજીએ કે કોઈ એવી રીતે આધાર લે છે, ભગવાને જોયું હશે એમ થશે. સર્વજ્ઞ કહ્યું કે ભગવાન કહ્યું, ભગવાને જોયું હશે તેમ થશે. એવી રીતે કોઈ આધાર લે ત્યારે ગુરુદેવ સીધું એમ પૂછતા, સર્વજ્ઞનો સ્વીકાર કરીને એમ આધાર લેશ કે એમને? એટલે શું છે એ આધાર જીવ ખોટો પણ લે છે, ખોટું સમાધાન કરે છે. સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર કરીને જો એમ લે તો બરાબર છે, નહીંતર તારું એ સમાધાન પણ બરાબર નથી, એમ વાત છે એની અંદર. આશય તો એવો છે પ્રશ્નની અંદર. સમાધાન મને સર્વજ્ઞ પરમાત્મા કા સ્વરૂપ સ્વરૂપ કા સ્વીકાર ક્યા હૈ કે એસે સર્વજ્ઞ પરમાત્મા હોતે હૈ, એસા કોઈ સ્વીકાર ક્યા હૈ? વો બાત હૈ. અગર એસા સ્વીકાર ક્યા તો અપને આત્મા ભી સર્વજ્ઞ સ્વભાવી હૈ, વો બાત ઇસમે આતી હૈ. તો મેં પરિપૂર્ણ શુદ્ધ હું એસા સ્વીકારપૂર્વક પર્યાય કે ગૌણતા કરો તો ઠીક હૈ, કે ચલો જૈસા હોને વાલા હૈ એસા હો ગયા તો વો યથાર્થ હૈ. લેકિન સર્વજ્ઞ કા સ્વીકાર નહીં, અપના સ્વરૂપ કા સ્વીકાર નહીં, ઓર જૈસા હોને વાલા એસા હોગા, વો બાત યથાર્થ નહીં હૈ. હા, સર્વગુણ તો કરતા સ્વભાવી હૈ, તો પર્યાય મેં તો કર્તૃત્વ વૈસા કા વૈસા રહે ઓર જૈસા હોને વાલા હૈ વૈસા હોગા, તો ઉસમે ક્યા હોગા? વિધા ઉસકો કર્તૃત્વ કરના હૈ વહાં વો બાત નહીં લેગા, જ્યાં ઉસકો કર્તૃત્વ કરના હૈ વહાં વો બાત નહીં લેગા. એક જગ્યા લેગા એક જગ્યા નહીં લેતા હૈ તો ઉસને સ્વીકાર, વો બાત કા ભી યથાર્થ રૂપ મેં તો સ્વીકાર નહીં ક્યા, વો સિદ્ધાંત કા ભી યથાર્થ રૂપ મેં તો સ્વીકાર નહીં ક્યા. સમાધાન જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેને સર્વજ્ઞ માન્યા નથી. બહુ સરસ નિચોડ કાઢીને વાત કરી દીધી. બેનશ્રીના બોલવા ઉપર થોડોક વિચાર ચાલી ગયેલો એમના પરિચય પછી. બહુ ઓછા બોલા છે, બહુ ઓછું બોલે છે, પણ બોલે છે એ નિચોડરૂપ બોલે છે. એટલે શું થાય છે કે એમને વિચાર લાંબા લાંબા રજૂ નથી કરતા, એ વિચારનો ટોટલ મૂકી દે છે. એટલે એમને સમજવા હોય તો એમના ટોટલ પાછળ એમને એમની વૈચારિક ભૂમિકા કેટલી ઊંડી ને વિશાળ છે એ સમજવું પડે, અને તો એમનો ખરો મહત્તા આવે, એમને મહિમા આવે, એવી એમની પદ્ધતિ હતી બોલવાની. સીધું ફટકારી દીધું, કર્મબદ્ધ નથી માનતો તો સર્વજ્ઞને માનતો નથી. જા એવી મોટી વાત કરી નાખે. તને ક્રમબદ્ધ બેસતું નથી, ક્રમબદ્ધ તું માનતો નથી તો સર્વજ્ઞને જ માનતો નથી. એટલે તું ભગવાનને સ્વીકારતો નથી. સીધી વાત આવી. એટલે એક માણસ વિચાર કરતો થઈ જાય, મારો બહુ મોટો અપરાધ છે. જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞને માન્યા નથી, ને યથાર્થપણે ક્રમબદ્ધ માને તો એ સર્વજ્ઞના જ્ઞાનપૂર્વક માને, સર્વજ્ઞને સ્વીકારીને માને, એટલે પોતાના આત્માને સ્વીકારીને માને. હવે અહીંથી લીધું, જે પોતે દ્રવ્ય દ્રષ્ટિ કરે છે તેણે સર્વજ્ઞને માન્યા છે. આત્મા ઉપર દ્રષ્ટિ કરે છે એને સર્વજ્ઞને માન્યા છે, કેમ કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, અથવા જેવો આત્મા સર્વજ્ઞ કહ્યો એવો એ સ્વીકારે છે. આત્મા કંઈ બધાને સમજણ પડે એવો નથી. જગતમાં આસ્તિકીય દર્શનો આત્માની ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પના કરે છે. શું જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારે આત્માની કલ્પના કરતા કેટલા માણસો જોવામાં આવે છે? જેણે આ દ્રવ્ય દ્રષ્ટિ કરી એણે તો સર્વજ્ઞ કીધો એવો આત્મા સ્વીકાર કર્યો. દ્રષ્ટિમાં તો આત્માને કબૂલ્યો છે. દ્રષ્ટિ તો આત્માની સત્તાને સ્વીકારે છે. કેવી? કે જેવો સર્વજ્ઞ કહ્યો એવો. અને એક સર્વજ્ઞ પરમાત્મા જ સમર્થ છે કે જે આત્માને કહી શકે છે. બીજા કોઈ સમર્થ નથી. પછી એ સર્વજ્ઞ અનુસારી જેને અનુભવ થયો, સાક્ષાત્કાર થયો, એ બધા પછી એક જ લાઈનમાં આવે છે. પછી એમાં ભેદ નથી. સત્પુરુષ અને પરમેશ્વરમાં તફાવત નથી. એના જેવી વાત છે. પંચાધ્યાયી શાસ્ત્ર જે છે, પહેલા ભાગનો પ્રારંભ જ એમણે એવી રીતે કર્યો છે શાસ્ત્ર કરતા, એ કે સર્વજ્ઞ સિવાય કોઈ આત્માને કહી શકે જ નહીં. બહુ સરસ તાર્કિક પદ્ધતિ છે શાસ્ત્ર કરતાને, એટલે તર્કસિદ્ધ વાત કરી છે કે કેવી રીતે કે આત્મા છે એ દ્રવ્યથી ગુણથી ને પર્યાયથી અનંત બીજા પદાર્થો પરમાણુઓ વગેરે સાથે સંયોગમાં અત્યંત નિકટ હોવા છતાં પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ, આત્મા બીજા દ્રવ્યરૂપ થતો નથી, આત્માના ગુણ બીજા ગુણરૂપ થતા નથી, આત્માની કોઈ પર્યાય બીજા પદાર્થની પર્યાય રૂપે થતી નથી. એનું કારણ શું? કે આત્મામાં અગુરુ લઘુ નામનો ગુણ છે. આ અગુરુ લઘુ ગુણ સર્વજ્ઞના જ્ઞાન સિવાય સમજાય એવો નથી. પછી શ્રુત જ્ઞાનમાં તો સર્વજ્ઞના સ્વીકારપૂર્વક ન્યાયથી બેસે છે, પણ સીધું પ્રત્યક્ષ દર્શન અગુરુ લઘુ ગુણનું સર્વજ્ઞના જ્ઞાનમાં જ હોય. કેમ કે એક સમયમાં ષડગુણ હાની વૃદ્ધિ જોઈ છે એમણે. અગુરુ લઘુ ગુણની પર્યાય શું? કે એક સમયમાં ષડગુણ હાનિ વૃદ્ધિ જોઈ છે, અને છ પ્રકારે હાનિ ને છ પ્રકારે વૃદ્ધિ. સર્વજ્ઞ સિવાય કોઈ જોઈ શકે નહીં. અને સર્વજ્ઞ આવું સ્વરૂપ જોવે ત્યારે જ બે પદાર્થની ભિન્નતા એ સ્થાપિત કરી છે. અને તો વિશ્વનો જે પ્રત્યેક દ્રવ્યમાં પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના અનાદિ અનંત રહેવું થાય છે એ સમજાય છે અગ્ર લઘુત્વ ગુણને કારણે. માટે સર્વજ્ઞ સિવાય જગતનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ કહેવા કોઈ સમર્થ નથી. સર્વજ્ઞે પોતાના જ્ઞાનમાં જગતનું સ્વરૂપ પણ પ્રત્યક્ષ જોયું, ત્રણ કાળ ત્રણ લોકને, અને પોતાના આત્મ સ્વરૂપને પણ પ્રત્યક્ષ કર્યું. અને એ જ આ બધી વાતો તમામ પ્રકાર યથાર્થપણે કહેવા સમર્થ છે. એ સિવાય બીજું કોઈ સમર્થ નથી. એક સમયની પર્યાયમાં છ પ્રકાર હાનિ થાય છે અવિભાગ પ્રતિછેદોની, અને છ પ્રકારે વૃદ્ધિ થાય છે અવિભાગ પ્રતિછેદોની. અને એને લઈને એ પર્યાય છે એ કોઈ પર્યાય સાથે ભળતી નથી. એની પર્યાયની એ પ્રકારની ભિન્ન રહેવાની જે યોગ્યતા છે, શક્તિ છે, એ સદગુણોની વૃદ્ધિને લઈને છે. કોઈ પદાર્થ ગમે તેટલો સમીપ હોય, અથવા એક બીજા પદાર્થ બીજા પદાર્થ ઉપર આક્રમણ કરતો દેખાય, તો પણ પદાર્થ ભિન્ન જ રહે છે, સર્વથા ભિન્ન જ રહે છે. અને આ ભિન્નતાના સિદ્ધાંત ઉપર વિતરાગતા ચણતર છે. વિતરાગતાના પ્રારંભથી લઈને સંપૂર્ણ વિતરાગતા, બે પદાર્થની ભિન્નતા સિવાય પાયામાં એ હોય તો જ થઈ શકે, નહીં તો થઈ શકે નહીં. એટલે એ વિષયનો ઊંડાણથી વિચાર કરતા એમ લાગે કે કોઈ અદ્ભુત વાતો આવે છે, અદ્ભુત વાતો કરે છે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન અને વસ્તુના સ્વરૂપ જ્ઞાન સાથે આત્માના અનંત સુખનું પ્રયોજન જોડાયેલું છે. આવું જો વસ્તુનું સ્વરૂપ જ્ઞાન હોય, તો એ સ્વરૂપ જ્ઞાનના આધારે કોઈ પણ જીવ પોતાના અનંત સુખને પ્રગટ કરીને અનંત કાળ સુધી સુખી થઈ જઈ શકે છે. અદ્ભુતથી અદ્ભુત વાત છે. બહુ સરસ ગ્રંથનો પ્રારંભ બહુ સરસ કર્યો છે. એકદમ સાયન્ટિફિક વાત બધી ચાલે છે, કરે છે. સર્વજ્ઞને સ્થાપ્યા છે, જૈન દર્શનને સ્થાપ્યું છે એમણે. જૈન દર્શનની સર્વોત્કૃષ્ટતા કેમ છે, કેમ કે એમાં સર્વજ્ઞ ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞ છે એ જગતનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, પ્રત્યેક વાત સર્વજ્ઞના જ્ઞાનમાં આવે છે અને દિવ્ય ધ્વનિમાં એ પ્રસિદ્ધ થાય છે, જાહેર થાય છે. અને એનો લાભ શું, કે કોઈ પણ જીવ યથાર્થ સમજે એટલે અનંત સુખની પ્રાપ્તિ કરીને એ પોતે સર્વજ્ઞ થઈ જાય, એનો લાભ જા. શું કહે છે કે જે પોતે દ્રવ્યદ્રષ્ટિ કરે છે તેણે સર્વજ્ઞને માન્યા છે. જે પોતે દ્રવ્યદ્રષ્ટિ કરે છે એણે સર્વજ્ઞને માન્યા છે, કેમ કે પોતાના સર્વજ્ઞ સ્વભાવનો એમાં સ્વીકાર હોય. અનંત જ્ઞાનનો સ્વીકાર દ્રવ્યદ્રષ્ટિમાં થાય છે. પોતાના જ્ઞાનના સાતત્યને લઈને અનંતકાળથી પોતાના આત્મામાં જ્ઞાનનો પ્રભાવ સતતપણે વહે છે. એ સાતત્ય ઉપરથી અંદરમાં ભંડાર કેટલો ભર્યો છે જ્ઞાનનો, એનો પત્તો એ બહાર નીકળેલું શ્રુત જ્ઞાન, એમાંથી બહાર નીકળેલું શ્રુત જ્ઞાન પત્તો કાઢે છે. જેમ પેટ્રોલિયમનો પ્રવાહ બહાર નીકળે છે, સાડી નીચે નાખે છે, 2,000-3,000 મીટર અંદર જાય છે, બહાર નીકળે છે, એના ફોર્સ ઉપરથી નક્કી કરે છે ત્યાં ગયા વગર જ્ઞાન, કે અંદરમાં 800,000 મીટર આ પેટ્રોલિયમ પીડ્યું છે, 800,000 ક્યુબિક મીટર ઘન મીટર એટલો પત્તો કાઢે છે. એમ પ્રગટ અંશ ઉપરથી જ્ઞાનની અનંત શક્તિ, અનંત સામર્થ, એનો પત્તો શ્રુત જ્ઞાન કાઢે છે. એને સમ્યક જ્ઞાન કહે છે, અને એની દ્રષ્ટિને સમ્યક દર્શન કહે છે. એને સર્વજ્ઞને માન્યા છે. ભગવાને જેમ જોયું હશે તેમ થશે તેનો સ્વીકાર કરે તે પોતે પણ જ્ઞાતા થઈ જાય એમ ગુરુદેવનું કહેવું છે. કે જો ભગવાને જોયું છે એમ જ થશે એવો તને વિશ્વાસ છે, સ્વીકાર છે એટલે વિશ્વાસ છે, તો તારે તો કાંઈ કરવાનું રહેતું જ નથી. ભગવાને જોયું છે એમથી આ કરવાનું છે. બધા જગતના પદાર્થો અને તારું પરિણમન પણ સકાળ અનુસાર પરિણમી જશે. તું જ્ઞાતા દ્રષ્ટા રહી ગયો, કાંઈ તારે કરવાનું જ ન રહ્યું. એટલે જેણે એ સ્વીકાર કર્યો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. યથાર્થ સ્વીકારમાં જ્ઞાતા દ્રષ્ટા થાય થાય ને થાય. અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આ આશયથી જ આ ગાથા અને આ શબ્દ પ્રયોગ થયેલો છે એમ ગુરુદેવે આશય કાઢીને ક્રમબદ્ધનો સિદ્ધાંત મૂક્યો. એ ગાથાઓનો આશય તારવીને ક્રમબદ્ધનો સિદ્ધાંત મૂકી દીધો. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનું નામ શું છે? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. અકર્તા અધિકાર. જ્ઞાન જ્યારે સર્વ વિશુદ્ધ થાય ત્યારે જ્ઞાતા પણ દ્રષ્ટાપણે રીએ, જ્ઞાતા દ્રષ્ટાપણે રીએ એટલે ભિન્ન રીએ, ભિન્ન રીએ એટલે અકર્તાપણ થઈ જાય. એ કાંઈ કરવાનો પ્રશ્ન જ નથી. જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા, અક્ષી ભાવ, વાહ, આનું નામ સર્વ વિશુદ્ધ જ્ઞાન. અને એ અધિકાર વિસ્તારથી લખ્યો એમણે. 308 ગાથાથી 415 ગાથા સુધી અધિકાર ચાલ્યો. 107 ગાથા અસ્થિથી નિરૂપણ કર્યું સર્વજ્ઞ જ્ઞાનના જ્ઞાન સ્વભાવનો. અને જ્ઞાન અકર્તા છે એટલે કરતા નથી રાગાદીનો ને પરભાવોનો ને પરદ્રવ્યનો, એના માટે કરતા કર્મ અધિકાર લખ્યો. 69 ગાથાથી 144 ગાથા, 68 ગાથા એ પહેલો અધિકાર પૂરો થાય. એટલે 31 અને 44 75 ગાથા એ થઈ અને 107 ગાથા આ થઈ. 182 ગાથા એક જ સબ્જેક્ટ ઉપર છે. 415માંથી 182 ગાથા અસ્થિ નાસ્તિથી એક જ વિષય ઉપર છે. એટલું જ નહીં, બાકીના અધિકારોનો મુખ્ય વ્યૂ પોઈન્ટ, કહેવાનો દ્રષ્ટિકોણ, રાઈટ એંગલ જીવ પરદ્રવ્યને પરભાવને કરતા નથી. જીવ અધિકારમાં પણ એમ લેવું છે, અજીવ અધિકારમાં પણ એમ લેવું છે કે અજીવનો જીવ કરતા નથી. પુણ્યપાપમાં પણ એમ લેવું છે કે પુણ્યપાપના ભાવનો જીવ કરતા નથી. એંગલ બધો એટલી દર છે. કેમ કે જે કર્તૃત્વ છે, વિકલ્પ ઉઠ્યો સૂક્ષ્મ કે સ્થૂળ, અજ્ઞાન દશામાં વિકલ્પ ઉઠ્યો કે મેં કર્યો, વિકલ્પ ઉઠ્યો કે મેં કર્યો, રાગ એક અંશે વિકલ્પ વિભાવ ઉઠ્યો કે મેં કર્યો. આ જે મેં કર્યો એ જે કર્તૃત્વ છે એ જ્ઞાન અને રાગનું એકત્વ રૂપ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. અને કુંદકુંદ આચાર્ય દેવે આખા સમય સારમાં એ મિથ્યાત્વ ઉપર પ્રહાર કર્યા છે. મિથ્યાત્વને તોડો, મિથ્યાત્વને તોડો, મિથ્યાત્વને તોડો, મિથ્યાત્વને તોડો. કેમ કે એ મિથ્યાત્વના ગર્ભમાં અનંતા દોષોનો ગંજ ખડકાયેલો છે. ચારિત્ર મોહના અને દર્શન મોહના બધા દોષોનો ગંજ એક મિથ્યાત્મા ખડકાયેલો છે. તમામ અનિષ્ટનું કારણ આ એક મિથ્યાત્ છે, આ જડ છે. અને આ જળ મૂળમાંથી ખલાસ કરવી જોઈએ, બાળી નાખવી જોઈએ. પછી સંસાર છે એ પાંગરવાનો નથી, હુકાઈ જવાનો છે. પછી સંસાર સુકાઈ જશે, પાંગરશે. શું કહે છે કે ભગવાને જેમ જોયું હશે તેમ થશે તેનો સ્વીકાર કરે તો પોતે પણ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. આમ ગુરુદેવનું કહેવું છે. નિચોડ કાઢી કાઢીને મૂકે છે ગુરુદેવના વ્યાખ્યાનનો. નહીતર બેન્સનું ગ્રાસ્પિંગ કેવું ખબર છે? એક કલાકનું વ્યાખ્યાન ઘરે આવીને આખું લખી નાખે. પહેલેથી આ ગ્રાસ્પિંગ હતું, સ્ટાર્ટિંગ જ એમનું આવી રીતે હતું. ગુરુદેવ મળ્યા, એમના વ્યાખ્યાન સંબંધીનું એમનું જે રસ હતો, શ્રવણનો એમનો જે રસ હતો, અને ઉઘાડે એમને સાથ જે આપ્યો, ઘરે આવીને આખું વ્યાખ્યાન લખી નાખ્યું. એમણે વ્યાખ્યાન હોલમાં બેસીને વ્યાખ્યાન નથી લખ્યા. સમયસાર પ્રવચનના 5 ભાગ લખાણા છે. એ દિવસોમાં એમણે ઘરે આવીને આખું વ્યાખ્યાન લખી નાખ્યું. બધા ન્યાયો આવે નહીં. અને ગુરુદેવનું હાર્દ પકડી પકડે એટલું સરસ ગ્રાસ્પિંગ હતું. કોઈને ખબર ન પડે, બોલે નહીં જાજુ એટલે એમના ઉઘાડની કોઈને ખબર ન પડે. ઓછા બોલાતા એટલે કોઈને ઉઘાડની ખબર ન પડે. બહુ બોલે ત્યારે માણસને એમ થાય કે આને કંઈ બહુ જ્ઞાન લાગે છે. ગંભીરતા ઘણી હતી. જ્ઞાન ગ્રહણ કરતા હતા એટલું જ નહીં, જ્ઞાનને પચાવી ગયા હતા. એમની બહુ મોટી શક્તિ હતી જ્ઞાનને પચાવવાની, હજમ કરી જવાની બહુ મોટી શક્તિ હતી. મેં પૂછેલું જ છે, મેં તો પૂછેલું જ છે. આમ તો સમાજમાં બધાને ખબર છે. બહુ ઓપન વાત હતી, આ તો ખુલ્લી વાત હતી. એટલે તો છપાવ્યા એ પ્રવચનો ટ્રસ્ટે, ટ્રસ્ટે એ પ્રવચનો છપાવેલા. એ કારણે છપાવેલા, એમના લખેલા હતા. એટલે શું અને મેં તો સીધું પૂછ્યું હતું, કેમ કે થયું શું? 144 ગાથામાં પ્રથમ તો શુદ્ધ જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો એ ભાવભાષણનો વિષય છે. અને ભાવભાષણ ઉપર જે બેન્સરી પ્રવચન લખ્યું છે એમાં આ બધી વાત લખી છે કે અંશે રાગનો અભાવ કરીને આ નિર્ણય થયો છે. એવું એક વાક્ય ગુરુદેવ બોલ્યા છે ને એ બેન્સરીએ લખ્યું છે. તો આખો ભાવભાષણનો વિષય એ પ્રમાણે કોઈ સમજ્યા જ નથી. સમાજમાં એની ચર્ચા જ નથી. ભાવભાષણની સ્વરૂપ ઓળખાણની ભાવભાષણની કોઈ ચર્ચા જ નથી ચાલતી. આ પ્રવચનમાં એ વાત આવેલી. એ પ્રવચન શતાબ્દી અંકમાં નાખ્યું. ગુરુદેવને 100 વર્ષ થયા અને શતાબ્દી અંકમાં નાખ્યું. 100મા વર્ષના અંકમાં વિશેષાંક કાઢ્યો. એમાં એક જ પ્રવચન નાખ્યું છે. 144 ગાથામાં બેન્સરનું લખેલું પ્રવચન નાખ્યું. એ ધ્યાનથી વાંચ્યું ત્યારે મેં થયું, ભાવભાષણમાં ગુરુદેવ આવું બોલ્યા છે ને બેન્સરી આવું ઝીલીને લખ્યું છે. આ તો કોઈને કઈ અત્યારે ચર્ચા જ નથી. આ વાતથી બધા જઈને હોય એવી રીતે બધું ચાલે છે સમાજમાં. તો એટલે બેન્સરે ડાયરેક્ટ પૂછ્યું તો કે આ પ્રવચન વાંચ્યું ને આવું આપે લખ્યું છે તે દિવસે, તો હળવેક દઈને હા પાડે. હા કે કાંઈ વિશેષતા ન બતાવી. બહુ ગંભીર, બહુ ગંભીર છે. હા બરાબર છે કે લખ્યું છે આવું આપે લખ્યું છે, ગુરુદેવ આવું બોલ્યા છે એની ચર્ચા નથી ચાલતી. અત્યારે તો કોઈને ખ્યાલ નથી આ વિષય ઉપર. તો ધ્યાને નથી જતું કોઈનું, અને આ પ્રબોધન પ્રસિદ્ધ થયા પછી કોઈનું એ વિશેની ચર્ચા નથી ચાલી. ગુરુદેવના વચનામૃતનું સિલેક્શન ચંદુભાઈએ કર્યું, એમાં આ પ્રવચન આ વિષય ઉપર 19મો બોલ જે છે, આ પ્રવચનમાંથી 19મો બોલ ખેંચેલો છે. એ બોલના પરિગ્રહ પછી તરત જ ભાવભાષણનો વિષય બેન શરૂ કર્યો છે લખવાનો, એમાંથી એક વાક્ય નથી ખેંચ્યો. 19મા બોલમાં દેવગુરુ શાસ્ત્ર ને એની બધી વાત ચાલી છે, અને છેલ્લે એમ લીધું છે વિષય શરૂ કરતી વખત કરતા પહેલા કે દર્શન મોહની મંદતા થાય છે એમાં નિર્ણય થાય છે, અથવા કૃષ્ણ રાગ રસ ઘટે છે, રસ ઘટે છે રાગ ને રાગ રસ ઘટે છે ત્યારે આવો નિર્ણય થાય છે, એમ છેલ્લે છેલ્લે લખ્યું છે. લખ્યું છે, હા 19મા બોલ છે ને, છેલ્લા પરિગ્રહ કશાય રસ લખ્યો છે. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ શું ત્યાં અંતરમાં કશાયનો રસ મંદ પડી જાય, અને કશાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. પ્રથમ શુદ્ધ જ્ઞાનનું અવલંબન કરવું, એમાં સાચા આગમ ક્યાં છે, એ બધી ચર્ચા કર્યા પછી ભાવભાષણનો વિષય લીધો છે, એમાંથી કાંઈ નથી ખેંચ્યો. આટલું આગલું ખેંચ્યું છે, આગલો પેરેગ્રાફ ખેંચ્યો છે. કસાયરસની મંદતાની વાત એક પોઈન્ટ આવ્યો છે, એટલે અમે તો ચિતા રાખવા આપ્યો છે ભાવભાષણ કેવી રીતે થાય છે. શું કે છે ગુરુદેવનું શું કહેવું છે કે ભગવાને જોયું હશે જેમ થશે એમ સ્વીકારે એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, એમ ગુરુદેવનું કહેવું છે. એ ભગવાનને માને એમ ને, એ પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય એમ ગુરુદેવનું કહેવું, એટલે સીધું રિઝલ્ટ લઈ લીધો કે ભગવાને જોયું છે એમ થશે તેમ એનું, તો કે એનું ફળ એ છે કે તું જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, ત્યારે તે માન્યું બરાબર. સર્વજ્ઞને કોણે માન્યા છે કે જે જ્ઞાતા થઈ જાય તેણે માન્યા છે? સર્વજ્ઞને માન્યા કોણે? કે જેને જ્ઞાતા એ જ્ઞાતા દ્રષ્ટા થાય તો માન્યા ગણીએ અમે. તું કલાકો સુધી સર્વજ્ઞની પૂજા કર માટે તે સર્વજ્ઞને માન્યા એમ ન કીધો, તું સર્વજ્ઞનું સ્તવન ને ભક્તિ કર માટે સર્વજ્ઞને માન્યા એમ નહીં. તું જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય તો તે સર્વજ્ઞને માને જા, આ ચિહ્ન લીધું છે. તું મિથ્યાત્વ ગયું, કર્તૃત્વ ગયું એનું મિથ્યાત્વ ગયું, કેમ કે કર્તૃત્વમાં એકત્વ થાય છે. રાગ મારામાં થયો એ રાગનું એકત્વ અને રાગનું કર્તૃત્વ, અને આ જ મિથ્યાત્વ. રાગ વર્તમાનમાં દશામાં હોવા છતાં પણ મારું જ્ઞાન સ્વરૂપી તત્વ છે એ રાગ રહી છે, એ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે, એ સાચી દ્રષ્ટિ છે. સર્વજ્ઞ કોણે માન્યા છે પ્રશ્ન કર્યો છે, કે જે જ્ઞાતા થઈ જાય તેણે માન્યા છે. કોણે સર્વજ્ઞને માન્યા છે? કે જે જ્ઞાતા થઈ જાય એને સર્વજ્ઞને માન્યા છે. જે પોતે હું કરી શકું છું મારાથી બધું થાય છે તેમ માને છે તે સર્વજ્ઞ ભગવાનને માનતો નથી, અને ભગવાને જોયું હશે તેમ થશે તેમ પણ તે માનતો નથી, કેમ કે તો હું કરું એમ થવાનું છે, કર્યા વિના કઈ થાય આપણે કરવું તો પડે જ ને, તો સર્વજ્ઞને માનતો નથી. તારું કરતા પણ છે, હું આમ કરી શકું, હું આમ કરી શકું, હું આમ કરી શકું, ઉદયમાં કરતા પણ એ સર્વજ્ઞ ભગવાનનો અને પોતાના સર્વજ્ઞ સ્વભાવનો અનાદર કરે છે, અપમાન કરે છે. ઠીક, અને કરી શકતો નથી છતાં કરવા જાય છે એટલે માર પણ ખાય છે આકુલતાનો. જેનું કરતા પણ હું મીઠું, એવા જે જ્ઞાનીઓ એ મિથ્યા દ્રષ્ટિઓના કર્તૃત્વ ભાવમાં અનંતી આકુળતાને જુએ છે. આ પ્રયોજનની વાત છે. એક અજ્ઞાનને મિથ્યાત્વ સહિતના રાગમાં અનંતી આકુળતા છે, કેમ કે એમાં કર્તૃત્વ છે. એક કાર્ય એ કરતા ભાવે કરવા માગે છે, એ અનંતા કાર્યો કરતા ભાવે કરવા માગે છે. અનંતા પદાર્થોની સ્વતંત્રતાની સામે એ બળવો કરવા માગે છે, પણ કાંઈ તેનું ચાલે એવું નથી એટલે અનંતો દુઃખી થાય, બીજું કાંઈ નથી. મિથ્યાત્મને અજ્ઞાન તોડ્યું નથી અને કરતા પણ ઊભું રાખ્યું છે. એ જીવ બહારમાં ગમે તેટલો શાંત અને વૈરાગી દેખાતો હોય તો પણ અનંતી આકુલતા એનામાં છે. શાંત દેખાતો હોય, હમણાં ટીવી ઉપર બધા આવે છે ને લેક્ચરો, જુદા જુદા મહાત્માઓના લેક્ચર. ઓ પરમ શાંત, શાંતિ શાંતિ શાંતિ, બધા પ્રભાવિત થાય. હજારો માણસો સાંભળતા હોય મંડપમાં બેસીને, સ્ટાઇલ ને અવાજ ની મીઠાસ ને અને એક્શન એને લગતી. શાંતિ શાંતિ શાંતિ, પરમાનંદ, ઓમ પરમાનંદ, 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 પરમાનંદ. કર્તૃત્વ અકર્તૃત્વની કાંઈ ખબર ન મળે. અતિ શાંત દેખાતી વ્યક્તિમાં અનંતી આકુળતા જ્ઞાનીની નજર પકડે છે. એ રાગના અંશને કરે છે હું કરું છું, એ શુભરાગ ઉત્પન્ન થયો ને એ વખતે, બોલતી વખતે વિકલ્પ થયો ને, એને હું કરું છું, અનંતી આકુળ છે એની અંદર. સમય સારના કળશમાં એક 95 નંબરનો કળશ છે, કરતા કર્મ અધિકાર માં જે કળશ આવ્યો છે ને સમય સાર પેઢી, છેલ્લા કળશોમાં વિકલ્પ કહો પરમ કરતા, વિકલ્પ કર્મ કેવલમ ન જાતુ કર્મ કર્તૃત્વમ સ્વવિકલ્પસ્ય નશ્યતિ. આટલો નાનો શ્લોક છે. શું કહે છે? વિકલ્પનો કરનાર જ કેવળ કરતા છે, પૂરો પૂરો કરતા છે. એક વિકલ્પના અંશને કર્યું, ભલે પછી વિકલ્પ આવ્યો ઓમનો, વિકલ્પ આવ્યો પરમાનંદનો, અરે વિકલ્પ આવ્યો નિર્વિકલ્પતાનો. શું? વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે એનો. સર્વસ્વપ્ણે એમાં એકાકાર છે, એજ એનું કાર. જે જીવ વિકલ્પ સહિત છે એવા પ્રકારે વિકલ્પના એકત્વ સહિત છે, કર્તૃત્વ સહિત છે, તેનું કર્તા કર્મપણું કદી નાશ પામતું નથી, એનું કર્તા કર્મપણું કદી નાશ પામતું નથી. રાગનું કર્તાપણું ભિન્ન થા, રાગથી ભિન્ન થા, રાગથી ભિન્ન છો, રાગથી ભિન્ન છો, ભિન્ન અનુભવ કરીને ભિન્ન થા, રાગથી ભિન્ન છો, ભિન્ન અનુભવ કરીને ભિન્ન થા. જ્યાં સુધી વિકલ્પ ભાવમાં એકત્વ છે ત્યાં સુધી કર્તા કર્મ ભાવ છે, જ્યારે વિકલ્પનો અભાવ થાય છે નિર્વિકલ્પ દશામાં ત્યારે કર્તા કર્મ ભાવનો પણ અભાવ થાય છે. શું કે વિકલ્પ ચાલુ રહે છે ને મિથ્યા દશામાં, એ કર્તા પણ ચાલુ રહે છે. પ્રથમ જે નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થઈ શુદ્ધ ઉપયોગ થયો ત્યારે વિકલ્પનો પણ અભાવ થયો, વિકલ્પના એકત્વનો પણ અભાવ થયો, કેમ કે વિકલ્પ હતું નહીં, એકત્વનો અભાવ થયો તો કર્તૃત્વનો પણ અભાવ થયો. એટલે આ શ્લોક એમણે લખ્યો છે અમૃતચંદ્રાચાર્ય, 144મી ગાથા પછી આ શ્લોક એમણે લખ્યો છે. એક ને બે ત્રણ ને ચાર પાંચ, પાંચ શ્લોક લખ્યા છે. 144 ગાથા પછી એમણે પાંચ શ્લોક લખ્યા છે. સાત લખ્યા છે, 93 થી 99 સુધીના સાત શ્લોકો લખ્યા છે, એમાં 95માં છે. શું કહે છે? ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન તે રાગ દ્વેષનું કર્તૃત્વ બનાવે છે. પોતાનો જે અકર્તા સ્વભાવ છે એનું અજ્ઞાન છે એ માન્યતામાં રાગ દ્વેષનું કર્તૃત્વ બનાવે છે, અને રાગ દ્વેષનું કર્તૃત્વ થતાં અકર્તા એવો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પોતાની દ્રષ્ટિમાં આવતો નથી. તેથી પરિભ્રમણનું મૂળ એવું જે રાગ દ્વેષનું કર્તૃત્વ, શું લીધું, ક્યાં જોડ્યું, અનંત પરિભ્રમણ સાથે જોડ્યું ગુરુદેવે. આ ગુરુદેવના પોતાના સ્વ હસ્તાક્ષરમાં પોતાની ડાયરીમાં લખેલો બોલ છે. આમાં 18 બોલ પહેલા તાર્યા છે પરમાગમ સારમાં. તેથી પરિભ્રમણનું મૂળ એવું જે રાગ દ્વેષનું કર્તૃત્વ, અને રાગ દ્વેષનું કર્તૃત્વ એવું જે અજ્ઞાન, એ જ અનંત સંસારનું બીજ છે, એ જ પરિભ્રમણનું બીજ છે. ગુરુદેવને એ વિષય એટલો બધો ઊંડાણથી સ્પર્શેલો, અનુભવેલો છે એમણે, કે વારંવાર એ સમયસાર એ વિષય ઉપર લેતા, બીજા શાસ્ત્રોનો ઉપર પ્રવચનો કરે તો પણ એમનો આ દ્રષ્ટિકોણ હંમેશા હંમેશા ચાલુ રહેતો. પાપાનું બુદ્ધિ પુણ્ય તો કરવા જેવું નથી, પણ પુણ્યાનું બુદ્ધિ પુણ્ય કરવા જેવું છે. એમાં પુણ્યનું રાગનું કર્તૃત્વ આવે છે, એ ધ્યાન બહાર જાય છે. સમયસાર અને બીજા દિગંબર શાસ્ત્રો વાંચનારા સારા એવા વિદ્વાનો ને વક્તાઓનું આ મુદ્દા ઉપર ધ્યાન નથી જતું, કે રાગનું ને પુણ્યનું કર્તૃત્વ શું છે. કેમ કે જ્ઞાનીને પુણ્યનું બંધી પુણ્ય હોય છે, અને જ્ઞાની થનારને પણ પુણ્યનું બંધી પુણ્ય હોય છે. શું પુણ્યનું બંધી પુણ્યમાં શું મળે? જૈન કુળ મળે, સત્પુરુષનો સત્સંગ મળે, તીર્થંકરનું સમોસરણ મળે, દિવ્ય ધ્વનિનું શ્રવણ પ્રાપ્ત થાય, નિગ્રંથ મુનિઓના દર્શન થાય, એનો સત્સંગ મળે, આ બધા પુણ્યાનું બુદ્ધિ પુણ્યના ફળ છે. શું આ તો બહુ સારું કહેવાય, જીવ તરી જાય, આવું બધો સંયોગ, આવા સારા સંયોગ મળે તો ઉતરી જાય તો કે તો અનંત વાર મળ્યા તને, પણ તું તર્યો નહીં. કેમ કે એ વખતે તે રાગનું કર્તૃત્વ, પુણ્યનું કર્તૃત્વ ઊભું રાખ્યું. ભાવના ભાવી કે મને દિવ્ય ધ્વનિનું શ્રવણ હતો સારું, એટલે જા તને દિવ્ય ધ્વનિના સંયોગમાં મૂક્યો. મતી એવી ગતિ, મને સત્સંગની પ્રાપ્તિ હો તો કે સત્સંગમાં જા તું, પણ રાગના કર્તૃત્વનું શું તારું? એવો જે તને શુભ રાગ થયો એનું કર્તૃત્વ એનું શું? આ બહુ તાત્વિક વિષય છે, એના ઉપર ધ્યાન નથી જતું. બાકી બધું શબ્દો પ્રમાણે અર્થ કરી જાય, પણ એનું જે તત્વ છે આ જગ્યાએ પીડ્યું છે. એ કરતાપણું મટાડવું અને અકર્તાપણે જ્ઞાતા દ્રષ્ટા થવું એ આખા સમયસારનું સળંગ સૂત્ર છે. આખા સમયસારનું સળંગ સૂત્ર છે. આત્મા કરતા થઈ ગયા. શું કહ્યું કે જે હું કરી શકું છું એમ, હું રાગને કરું છું, કરી શકું છું, પછી તો રાગના વિષયમાં કરતા પણ આવી જ જાય છે. તે મારાથી બધું થાય છે તેમ માને છે, તે સર્વજ્ઞ ભગવાનને માનતો નથી, એ સર્વજ્ઞ ભગવાનનો અનાદર કરે છે, અસ્વીકાર કરે છે. ભગવાને જોયું હશે તેમ તે માનતો નથી. જે જ્ઞાયક થઈ જાય, જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, તેણે ભગવાનને સ્વીકાર્યા છે. જ્ઞાતા થયો એણે ભગવાનને સ્વીકારી દીધા. જાઓ, એને સાચો સ્વીકાર કર્યો ભગવાનનો, માટે તું જ્ઞાતા થઈ જા. શું કહેવું છે ગુરુદેવને? ક્રમબદ્ધના સિદ્ધાંતમાં ગુરુદેવને શું કહેવું છે? કે તું જ્ઞાતા થઈ જાઓ, બસ કરતા પણ મૂકી દે અને જ્ઞાતા થઈ જા. જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી તેણે જ ક્રમબદ્ધ માન્યું છે. ક્રમબદ્ધ માન્યું કોણે? દ્રવ્ય દ્રષ્ટિ કરી. એને દ્રવ્ય દ્રષ્ટિ કરીને ક્રમબદ્ધ ક્રમબદ્ધ કર્યા કરે ખોટું સમાધાન કરે છે. બીજા કોઈએ માન્યું નથી. જેણે દ્રવ્ય દ્રષ્ટિ નથી કરી એવા કોઈએ ક્રમબદ્ધને માન્યું જ નથી. જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી તેણે સર્વજ્ઞને માન્યા છે અને તેણે ક્રમબદ્ધને પણ માન્યું છે. જે માત્ર લુખું બોલે છે એટલે કરતા બુદ્ધિ તો એમને એમ રાખે છે અને ક્રમબદ્ધની વાત કર્યા કરે છે અથવા ખોટું સમાધાન કરે છે, તેણે ક્રમબદ્ધને માન્યું નથી. ભલે ક્રમબદ્ધની વાત કરે, ક્રમબદ્ધને માનતો નથી. એ રીતે 385 અને 386 એ ક્રમબદ્ધના સિદ્ધાંતના સાર ઉપર દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનો આશય છે. આમાં અનાદિ અનંત સ્વપર પદાર્થોની પર્યાય ક્રમબદ્ધ સ્વકાળે ઉત્પન્ન થાય છે. એવું જ્ઞાન સર્વજ્ઞ સિવાય કોઈને હોય શકે નહીં. એ પ્રકારે ક્રમબદ્ધ પર્યાયને સ્વીકારનાર જ્ઞાતા દ્રષ્ટા થઈને સર્વજ્ઞનો સ્વીકાર કરે છે, દેશ કરીને પોતાના સર્વજ્ઞ સ્વભાવનો પણ સ્વીકાર કરે છે. જે જીવ પોતાના સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર કરે છે તે જ રાગના કર્તૃત્વનો ત્યાગ કરે છે, સ્વભાવે કરીને અકર્તા ભાવે એટલે કે જ્ઞાતા ભાવે પરિણમે છે. રાગનું કર્તૃત્વ છોડવું અને કોઈ પણ ઉદયમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું, તેમાં અનંતો પુરુષાર્થ છે. તેથી સ્વતઃ સિદ્ધ થાય છે કે ક્રમબદ્ધ ના સ્વીકારમાં દ્રવ્ય દ્રષ્ટિ થવાનો અલૌકિક પુરુષાર્થ હોય જ છે. યથાર્થ વિચારે પુરુષાર્થની સમસ્યા, પુરુષાર્થ કરવાની સમસ્યા અહીં સમાધાન પામે છે. Yeah.
खतरा।